આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યમાં તાજેતરના કોવિડ સંક્રમણમાં લોકડાઉનને પગલે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા હતા. હવે આખરે 2 કે 3 મહિના પછી વિદ્યાર્થીઓ શાળાએ પાછા ફરવા જઈ રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સમાં આ સોમવાર 18 ઓક્ટોબરથી 12મા ધોરણના, 1લા ધોરણના અને કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓએ શાળાએ પાછા ફરવાનું શરૂ કર્યું છે, તો બાકીના વિદ્યાર્થીઓ સોમવાર 25મી ઓક્ટોબરથી શાળાએ પાછા ફરશે. મેલબર્નમાં પણ લોકડાઉન ઉઠાવવામાં આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ શાળાએ પાછા ફરશે. એક તરફ ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ શિક્ષકો માટે અને હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ માટે ક્લાસરૂમમાં ફેસ માસ્ક પહેરી રાખવાની સલાહ આપવામાં આવી છે, ત્યાં વિક્ટોરિયામાં 3જા ધોરણથી લઈને હાઈસ્કૂલ સુધીના તમામ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ફેસ માસ્ક પહેરી રાખવાની સલાહ છે. સ્કૂલો ફરીથી ખુલી રહી છે ત્યારે માતા પિતા અને વિદ્યાર્થીઓમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ સાથે ચિંતા પણ છે કે 12 વર્ષથી નાના બાળકોમાં જ્યાં રસીકરણ કોવિડ પ્રતિરોધક રસી આપવામાં નથી આવી, એ બાળકો માટે સ્કૂલમાં પાછા ફરવું કેટલું સુરક્ષિત છે અને માતા પિતા તેમની સુરક્ષા માટે અન્ય શું પગલાં લઈ શકે. આજે આ વિષય પર વાત કરવા SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં હું નીતલ દેસાઈ તમારી મુલાકાત કરાવું છું ડોક્ટર હબીબ પુરાવાલા સાથે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, આજે તમારી મુલાકાત કરાવું છું સિડની સ્થિત નેપિયન હોસ્પિટલમાં પીડિયાટ્રિક્સના વડા ડોક્ટર હબીબ ભુરાવાલા સાથે. તેઓ યુનિવર્સિટી ઓફ સિડનીમાં ક્લિનિકલ લેક્ચરર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટર હબીબ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
નમસ્તે બધા શ્રોતા મિત્રોને પણ મારા તરફથી નમસ્તે.
સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે શાળાઓ ખુલવાની વાત થઈ ત્યારે સામેથી તમે તમારો સમય ફાળવીને આ માહિતી શ્રોતા મિત્રો સાથે શેર કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ ફોર દેટ. ડૉક્ટર હબીબ, ન્યૂ સાઉથ વેલ્સમાં 3 મહિનાના લોકડાઉન પછી શાળાઓ ખુલવાની છે ત્યારે મોટાભાગના પ્રાઇમરી સ્કૂલના બાળકોને તો હજી કોવિડની રસી મળી નથી, એટલે તેમને કોવિડનું જોખમ કેટલું છે તેની થોડી માહિતી આપી શકશો?
હા, જરૂર. હા, અત્યારે બહુ જ આ બાબતમાં જાણકારી બહુ જરૂરી છે. બધા મા બાપને અને બાળકો પણ હવે શાળા શરૂ થવાની છે, અને આમ તો કોવિડ જે બાળકોની અંદર એના લક્ષણો એટલા વધારે હોતા નથી, અને અત્યાર સુધીના અભ્યાસનો અંદાજ છે કે 15-45% બાળકોને તો કોવિડના કોઈ લક્ષણો પણ જોવા મળતા નથી. તેમને હોય તો પણ જે બાળકોને કોવિડ થાય છે તો એમને હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી સંભાવનાઓ બહુ ઓછી હોય છે, ને 2-5% બાળકો હોસ્પિટલમાં દાખલ કરવા પડે, ને એનાથી પણ ઓછા પ્રમાણમાં આપણે ઇન્ટેન્સિવ કેર યુનિટ જે ICU આપણે કહીએ તેની અંદર બાળકોને જરૂર પડે છે એના ટ્રીટમેન્ટ માટે. પણ એક વસ્તુ ખાસ છે કે કેમ કે બાળકોને હજી રસી મુકાવવામાં આવી નથી અને સ્કૂલો ચાલુ થવાની છે, તો એ બહુ જરૂરી છે કે અમુક સાવચેતી રાખવી જોઈએ શાળા શરૂ થાય ત્યારે, ને એ બાબતમાં પણ હું થોડી વાત કરીશ. ખાસ કરીને જરૂરી છે કે બાળકો ભલે બાળકોને વધારે કોવિડની અસર થતી નથી પણ તે પણ બીમાર પડી શકે છે અને આપણે તેમને પણ બચાવવાની જરૂર છે.
એટલે એક લીટીમાં કહીએ તો શું બાળકો માટે કોવિડ-19 રસી લેવી સલામત છે?
હા, બિલકુલ સલામત છે, અને રસીનો ફાયદો બહુ વધારે છે, નુકસાન બહુ જ ઓછું છે, નજીવું છે, અને સરળતાથી મુકાવી શકાય અને બહુ જ સેફ છે.
હવે અત્યારે 16 વર્ષથી મોટી ઉંમરના બાળકોને તો એટલે હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સને રસી મળી ગઈ છે, 12-15 વર્ષના અમુક બાળકોને જેને બીજી કોઈ બીમારી હોય તેમને પણ રસી મળી શકે છે. કઈ એજ ગ્રુપમાં રસી જોખમકારક સાબિત થઈ શકે કે કયા બાળકોએ રસી લેવી કોણે ન લેવી તેનું થોડું માર્ગદર્શન આપી શકશો?
હા, તો 12 વર્ષથી ઉપરના બાળકો માટે કે કિશોર આપણે જે કહીએ એની માટે તો રસી અત્યારે ઉપલબ્ધ છે ઓસ્ટ્રેલિયામાં, અને બાળકોને રસી બહુ સલામત છે, જે અત્યાર સુધીના અભ્યાસો દર્શાવે છે કે કિશોરો માટે પણ રસી કોવિડ 19ની માન્ય છે. બે જાતની રસી છે, મોડર્ના અને ફાઇઝર, અને બંને આપી શકાય છે. અને આમ તો રસીની કોઈ આડઅસરો પણ નથી, બહુ સામાન્ય છે, અને મોટાભાગની આડઅસરો 48 કલાકની અંદર ઓછી થઈ જાય છે. અને સૌથી પ્રતિકૂળ આડઅસર છે આપણે જે ઇન્જેક્શનની જે જગ્યા હોય, સાઇટ, ઇન્જેક્શન સાઇટ જેને કહીએ, ત્યાં આગળ પેઇન કે પીડા એ 80-60% કેસમાં થતી હોય છે. 30-50% કેસમાં માથાનો દુખાવો અને 30-60% કેસમાં થાક લાગવાનું. આ બધું થવા આના કરતા કોઈ બીજી કોઈ આડઅસર કે એવી કંઈક બહુ જ ઓછી છે. આ બધી આડઅસરની દવાથી મટી જાય છે અને આ રસીઓ મંજૂર છે. ખાસ કરીને બાળકો કે જેમને બીજી કોઈ બીમારી હોય કે કોઈ લાંબા સમયથી બીમારી હોય, કે ડાયાબિટીસ છે, આસ્થમાની તકલીફ છે, ઓબેસિટી કે જે વજન જેમનું વધારે હોય, કે જે બાળકો જે અધૂરા મહિને જન્મેલા બાળકો હોય કે જેમને જન્મજાત બીજી કોઈ ખામી હોય, એ બધા બાળકોને કોવિડના લીધે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે છે તંદુરસ્ત બાળકોની સરખામણીમાં. તો આ બધા બાળકોને તો ખાસ રસી મુકાવી લેવી જોઈએ. પણ અત્યારે હાલ તો ઓસ્ટ્રેલિયામાં દરેક 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે રસી મુકાવી શકાય અને મુકાવવી જોઈએ.
ડોક્ટર સાહેબ, જે બાળકોને એલર્જીસ કે આસ્થમા હોય, શું એ લોકો કોવિડ-19 રસી લઈ શકે?
હા, બિલકુલ લઈ શકે. ઓસ્ટ્રેલિયામાં જે અત્યારે ઉપલબ્ધ કોવિડ-19ની રસીઓ છે તેમાં કોઈ પણ રસી જીવંત રસી નથી. અને તે જે કોઈ બાળક હોય કે જેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, કે એલર્જી અથવા તો દમ, આસ્થમા જેને આપણે કહીએ, કે એ ટાઈપની બીજી કોઈ પણ બીમારી હોય, તે લોકો માટે બિલકુલ સલામત છે અને તે રસી લઈ શકાય. જો તમારા બાળકને એવી કોઈ બીમારી હોય કે જેમાં જેને માટે આપને નથી ખબર, તો આપના જે ડોક્ટર છે, જીપી અથવા તો નિષ્ણાત ડોક્ટર સ્પેશિયાલિસ્ટ છે, એમને પૂછી શકાય તમે. પણ મોટા ભાગના બાળકો માટે, ખાસ કરીને એલર્જી અને અસ્થમા માટે, હું ફરીથી કહીશ કે આ રસી બિલકુલ સલામત છે અને લેવી જોઈએ, કેમ કે આ બાળકો માટે વધારે જરૂરી છે કે તેમને આપણે સંરક્ષણ આપીએ રસીના લીધે.
શું એડલ્ટ્સમાં જેટલી અસરકારક હોય છે એટલી જ અસરકારક આ રસી બાળકોમાં પણ છે?
હા, બાળકોમાં પણ રસી આટલી જ અસરકારક છે. અને અમુક અભ્યાસોમાં તો એવું બતાવવામાં આવ્યું છે કે બાળકોની અંદર આ રસીની અસર વધારે સારી થાય છે અને વધારે સારું આનાથી સંરક્ષણ મળે છે.
કોરોના વાયરસના અલગ અલગ પ્રકારો આવીને ગયા અને ડેલ્ટા વેરિયન્ટ એડલ્ટ્સમાં સૌથી વધારે જોખમી ઘાતક સાબિત થયું છે. શું બાળકો માટે પણ ડેલ્ટા વધારે જોખમી છે?
હા, બાળકોમાં પણ ડેલ્ટા વેરિયન્ટ વધારે દેખાય છે. અને એનું કારણ એ છે કે ડેલ્ટા વેરિયન્ટ વધારે જલ્દી ફેલાય છે એક દર્દીમાંથી બીજી દર્દીની અંદર. અને આપણને પણ એ જોવા મળ્યું છે અહીંયા ન્યૂ સાઉથ વેલ્સમાં પણ છેલ્લા 3 મહિનામાં ટોટલ જે કેસ કોવિડના હતા એમાં 20%થી વધારે બાળકો છે. ને બાળકોની અંદર અને ખાસા બાળકોને દાખલ પણ કરવા પડ્યા હતા, જે મેં પહેલે જેવી રીતે કહ્યું. પણ કોવિડ ડેલ્ટા વેરિયન્ટ આ વર્ષનો ગયા વર્ષ કરતાં બાળકોની અંદર વધારે ઝડપથી ફેલાય છે.
હવે જે 12 વર્ષથી મોટા કિશોરો કે બાળકો કહીએ, જેમને રસી લેવાની અત્યારે ભલામણ કરવામાં આવી છે, એમાં આડઅસરો વિશે થોડી માહિતી આપશો? જેમ એડલ્ટ્સમાં 1-2 આડઅસર ખાસ હાઇલાઇટ કરવામાં આવી હતી, શું બાળકો માટે પણ એ માયોકાર્ડાઇટિસ અને પેરિકાર્ડાઇટિસનું જોખમ રહેલું છે?
આમાં બાળકોની અંદર બહુ જ ખૂબ ભાગ્યે જ ઓછું જોવા મળે છે. માયોકાર્ડાઇટિસ એ હૃદયના સ્નાયુનો સોજોને કહેવામાં આવે છે. અને પેરિકાર્ડાઇટિસ છે હૃદયની બહારના અસ્તરની જે સોજો હોય એને. તો માયોકાર્ડાઇટિસ સ્નાયુનો સોજો છે અને પેરિકાર્ડાઇટિસ હૃદયની બહારનું જે અસ્તર હોય જે એનો સોજો છે. આ બંને સ્થિતિઓ એક સાથે પણ થઈ શકે એને માયોપેરિકાર્ડાઇટિસ કહે છે. આ બધી જે આડઅસરો જે મોટામાં જોવા મળી છે એ નાના બાળકોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. અને એ ડોઝ બે પછી અને પુરુષોમાં વધારે સામાન્ય છે. આપણી પાસે અમેરિકાનો અત્યાર સુધીનો જે માહિતી છે, ડાટા છે, 12-17 વર્ષની અંદર જે રસી મુકાવવામાં આવેલી છે એમાં બહુ જ ઓછા કિશોરોને આ માયો અને પેરિકાર્ડાઇટિસ થયું છે. લગભગ અત્યાર સુધીમાં 9 મિલિયન ડોઝ અમેરિકામાં અપાઈ ગયા છે અને આના લક્ષણો બહુ જ ઓછા દેખાયા છે. એટલે હું એવું કહી શકું કે મોટાભાગના બાળકો જેને થયું પણ છે અમેરિકામાં એ બહુ ઝડપથી ટૂંકા ગાળામાં સ્વસ્થ થઈ જાય છે. મોનિટરિંગની કે હોસ્પિટલમાં સારવારની વધારે જરૂર પડતી નથી અને કોઈ એવું ચિંતાનું કારણ નથી.
ડૉક્ટર હબીબ, આ તો વાત થઈ 12 વર્ષથી મોટા કિશોરો બાળકો જે રસી લઈ શકે છે તેમની. હવે 12 વર્ષથી નાના બાળકો જે રસી નથી લઈ શકતા અને શાળાએ પાછા જવાના છે, તેમણે શું ધ્યાન રાખવું જોઈએ, તેમના વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ?
હા, હવે આ બહુ સારો સવાલ છે. આપણે આમાં બાળકોને, 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને સુરક્ષિત રાખવા માટે ઘણા પ્રમાણમાં સરળ પગલા લઈ શકાય તેમ છે. તેમાં માસ્ક પહેરવાનું, પુખ્ત વયના લોકો અને માતા પિતા જે સ્કૂલ શાળામાં જે જતા હોય એમને મેદાનથી કે શાળાના મકાનથી દૂર રાખવાના અને મોટી ભીડ ટાળવાનો સમાવેશ થાય છે. આ બધા કારણોના લીધે કોરોના ફેલાઈ શકે. ને આની અંદર બીજી અમુક માર્ગદર્શિકાઓ રાજ્ય સરકાર અને કોમનવેલ્થ સરકાર પણ અત્યારે હાલ કામ કરી રહી છે, તે અમલમાં મૂકશે, જેના લીધે કોવિડનું જોખમ શાળામાં ઘટાડી શકાશે. આ બીજું એક બહુ મહત્વનું છે કે જે પણ બાળકોને હળવા પણ લક્ષણો હોય કે જે બીમાર હોય કે અસ્વસ્થ હોય તેમને ઘરે જ રાખે, શાળામાં મોકલે નહીં અને કોવિડ-19 માટે એનો ટેસ્ટ કરાવે કે પરીક્ષણ કરાવે. 12 વર્ષથી મોટી ઉંમરના અને બાળકોને રસી આપે, જેટલા બને એટલા વધારે પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો રસી લેશે તે સુરક્ષિત કરશે નાના બાળકોને પણ, કેમ કે તેમને રોગ એમને લાગવાનો એમને જે ભય છે તે ઓછો થશે અને એ બધા આપણે કરી શકીએ. બધા જેટલું બને એટલું આપણે રસી વધારે લેશે બધા, એના લીધે નાના બાળકોને આપણે સુરક્ષિત રાખી શકીએ.
ડૉક્ટર હબીબ, આ બધી જ ખૂબ મહત્વપૂર્ણ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બાળકોને કોવિડ-19થી સુરક્ષિત રાખવા માટે કોઈ બીજી સલાહ?
હું એટલું જ કહેવા માંગુ છું કે બધાને એવું કહીશ કે બાળકોમાં જે 2 વેક્સિન છે અત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં જે મંજૂર છે, મોડર્ના અને ફાઇઝર, બંનેના ક્લિનિકલ ટ્રાયલોએ આપણને બતાવ્યું છે કે બાળકો અને કિશોરોમાં આ રસી ઉત્તમ સુરક્ષા પૂરી પાડે છે, બહુ જ અસરકારક છે. આપણને બીજા બધા દેશોમાંથી બહુ જ માહિતી મળી ગઈ છે. યુએસએ, યુકે અને ઇઝરાયલ જેવા દેશોમાં રસીકરણ કાર્યક્રમોમાં બહુ જ સારો એને રિસ્પોન્સ આપણે મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે અને બાળકો આ રસીના લીધે બહુ જ રક્ષણ એમને મળે છે, રોગ સામે પણ રક્ષણ અને ટ્રાન્સમિશન સામે પણ અસરકારકતા મળે છે. તો ખાસ કરીને જ્યારે સ્કૂલો ચાલુ થવાની છે તો જે પણ શ્રોતા મિત્રો છે કે જેમણે હજુ સુધી તેમના બાળકોને કે તેમને પોતે રસી નથી લીધી તેઓ લઈ લેવી જોઈએ અને જે સરળ જે પગલાં છે આપણે લઈ શકીએ તે આપણે બધી જગ્યાએ લેવા જોઈએ, ખાસ કરીને શાળામાં.
ડૉક્ટર હબીબ બુરાવાલા, થેન્ક યુ સો મચ, આજે સમય ફાળવીને તમે શ્રોતા મિત્રો માટે આટલી મહત્વની માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.